તું એને આયુષ તો દેતો નથી અને તું એનું આયુષ તો હરતો નથી, તો મેં એને જેવાયડો માર્યો એ ક્યાંથી આવી ગયો? બે પ્રકાર લીધા, એનું આયુષ તું લઈ શકતો નથી જેથી એનું મરણ થાય, અને તું એને આયુષ્ય ટ્રાન્સફર નથી કરી શકતો. ચલો માની લો આયુષ ટ્રાન્સફર થતું હોત તો, હવે તો ઓલમોસ્ટ બધા ઓર્ગનનું ડોનેટ થાય છે ને, ટ્રાન્સફર થાય છે ને, એમ આયુષ ટ્રાન્સફર થતું હોત તો શું થાય? આપનાર કોઈ તૈયાર થઈ જાય કદાચ, ચલો એમાં શું છે, ન થાય એવું નથી. અરે જો એવું હશે તો જગતમાં કોઈ દી મહાપુરુષનો વિરહ ન થાત. એક વિચારવા જેવું છે, તીર્થંકરને આપણે ચલો ત્યાંની ન, પણ કોઈ મહાપુરુષનો સુખામ વિહર થવા દઈએ. જીવનમાં આખા વિશ્વની અંદર જે મોહની છે એમ સાથે એક વૈરાગ્યનો પણ આ પ્રસંગ છે. શું છે? આયુષની ક્ષણભંગુરતા. મોહથી જેને કે જગતની મોહની છે એ આપણને ક્યાંય છૂટવા નથી દેવું, પણ એ બધામાં એક શું રહી ગઈ છે, એક વૈરાગ્યનું એક નિમિત્ત રહી ગયું છે, આયુષ્યની ક્ષણભંગુરતા જીવનમાં. એ અહીંયા કહે છે ગુરુદેવજી કે કાંઈક આમાં સગવડતા હોય ત્યાં ઘૂસી જાય છે. ઘૂસી જાય છે એટલે એ મોહભાવમાં ઘૂસી જાય. એનો અર્થ શું? એનો અર્થ શું લેવું? જીવનના આયુષ્યની ક્ષણભંગુરતા છે, અનિત્યતા છે, ભૂલી જાય છે. અનુકૂળ સામગ્રીના વિષયમાં એવો થઈ જાય, અને એમાં પણ કદાચ સાતાનો ઉદય હોય, પોતે વિચાર્યું હોય એવું સહેજે થઈ જતું હોય છે, તો એને એમ થાય છે કે આ વ્યવસ્થા જાણે કેવી રહેવાની છે, કાયમ સદાય રહેવાની છે. સંયોગોની અનિત્યતામાં, અસરણપણામાં ક્યાંય શાંતિ સુખ ગોતવી એ અમાસની રાત્રે સૂર્ય પ્રકાશથી ઈચ્છવા જેવું છે. ઓલું અસંભવ છે. અમાસની રાત્રિ હોય એમાં પછી એડ કરીએ તો ગુજરાતીમાં શું કહેવાય, એને મેઘલી રાત હોય કે જ્યાં તારાનું પણ પ્રકાશ ન દેખાય, અને એમાં શું જોવું છે આપણે, સૂર્યનો પ્રકાશ. તો એમ અહીંયા મોહભાવમાં, અનિત્યતામાં, ક્ષણભંગુરતામાં સુખ શાંતિ ક્યાં રહેવાના? પણ ભાઈ ક્યાંક જવું છે, ત્યાં કોનો મહેમાન થઈશ? ગુરુદેવજી આપણને વિચારણા કરે છે. એક ફરીથી આવા બધા વિચારમાં ક્યારેક એમ થાય છે, પૂજ્ય ગુરુદેવજીની હાજરી હતી ત્યારે, કદાચ અત્યારના આપણે સૌરાષ્ટ્ર કે પણ લોકોની ભાષામાં એને શું કહેવાતું, દેશ દેશ. અમે અહીંયા મુંબઈ આવી પહેલાં ક્યાં રહેતા હતા, દેશમાં, અને ત્યાં એટલા બધા આપણા મમુક્ષો રહેતા હતા કે ક્યાંક પ્રસંગ હોય તો આખું મંદિર ભરાઈ જતું. આજ 70-80 વર્ષ પહેલાંની, પછી ત્યાંથી ક્યાંથી આવી ગયા, ક્યાં આવ્યા, હા મુંબઈ આવ્યા. શેના માટે આવ્યા? એક આજીવિકા માટે. જો જે દેશનું ઘર હોય, મકાન હોય, બધું છોડીને ક્યાં આવી શકાય છે, મુંબઈમાં, તો આત્મહિત માટે ઘરથી મંદિર નહીં અવાય? ઓલા માટે ક્યાંથી ક્યાં આવ્યા? અહીંયા ને અહીંયા નહીં, ઘણા તો ક્યાં, ગુરુદેવથી ખાસ નાયરોબીમાં જતા ત્યારે કહેતા, ગયા હતા ત્યારે, કે ત્યારે શું કોની પાસે સ્વાઈલી ભાષા આવડતી હતી, આફ્રિકામાં શું પરિચય હતો, પણ કોના માટે ગયા હતા? એક આજીવિકા માટે, પૈસા કમાવા માટે. અરે ત્યાં બધી જ પરિસ્થિતિ શું થઈ ગઈ હતી, ગૌણ થઈ ગઈ હતી, ન કોઈ ઓળખાણ, ન પીછાણ ભાષાની. એક જ્યાં બાયમાં, પછી ભલે પુણ્યને આધીન મળ્યું છે, પણ જ્યાં જરૂરિયાત લાગી તો બધું છોડીને અહીંયા આવ્યા. તો હવે અહીંયા આત્મહિતને ખાતર ચલો હું દરરોજ જીન મંદિરમાં જઈશ, ગુરુવાણી સાંભળીશ. આ બહુ જ વિચારવા જેવું છે. ફરીથી એક વિચાર કરીએ, આવા પર્વ આવે, દશલક્ષણ પર્વ આવે, બીજા કોઈ પ્રસંગ, ગુરુદેવજીની જન્મજયંતિ આદિ બધા, શું કરીએ છીએ આપણે? અહીંયા આવીએ છીએ, વાણી સાંભળીએ, તો એનો અર્થ શું છે? એ ગમે છે, સારું લાગે છે, એટલે આવીએ. તો શું સારું લાગ્યું તો ખાલી એક દિવસ માટે હોય? જો એકવાર સારું લાગ્યું છે તો એની આપણે પ્રસંગ કેમ વધારી ન શકીએ? જો જેને નથી કરવું એને ગમે એ બહાના મળી શકશે, અને જેને કરવું છે એને કોઈ બહાના નહીં. અને એટલા માટે રુચિને કોઈ પણ અટકાવ નથી, અને રુચિ નથી તો કોઈ કરી નહીં દે. મૂળ અંદરમાં એક રુચિ ભાવના, અરે જીવનમાં ગમે તે પ્રતિ, અરે આ તત્વ સાંભળશે એના સાથે સે જે એવા પુણ્ય બંધાશે કે પૂર્વના પાપ પણ સંક્રમણ થઈ જશે. આપણે પ્રયોજન એ નથી, પણ સે જે આવો યોગ બની જતો હોય છે, શા માટે ગભરાઈ જવું છે એનાથી? બળ એનાથી અંદરમાં ભય શા માટે જાગવો જોઈએ? તો અહીંયા તો ગુરુદેવ શ્રી કહે તો આ રીતે ક્યાંક અનુકૂળતામાં ઘૂસી જાય તો હવે એકદમ કોમળતાથી, ગુરુદેવ કોમળતાથી ઘણા ક્યાં ક્યાં શબ્દો વાપરતા કાંઈ પ્રવચનમાં, ભાઈ પછી પ્રભુ બાપુ, ખાસ દેશમાં ભાષામાં કહે ને બાપુ કહીને પણ એક અંદરમાંથી કરુણાના એ શબ્દો હોય છે. તો અહીંયા કે ભાઈ તારે ક્યાં જવું છે, તારે ક્યાંક તો જવું છે કે નહીં? ફરીથી આયુષ પૂરું થશે તો ક્યાંક જવું પડશે કે ઈચ્છા નહીં હોય એટલે નહીં જવાય? તો ક્યાંક જવું છે તો ત્યાં કોનો મહેમાન થાય છે? આનું ગુરુદેવશ્રી હજી બીજા શબ્દો ક્યાં કહેતા, આયુષ પૂરું થાય તો ત્યાં જાય, ત્યાં તારે માસીબા બેઠા નથી કે હાવ ગગા તું અહીંયા બેસી જા? માસીબા શબ્દ શું કામ આપે? જનરલી હોય ને માં કરતા માસી વધારે આમ કે ને દુનિયામાં, એટલે ત્યાં તારા કોઈ માસીબા નથી કે બેઠા તું અહીંયા આવી જા ખાટલે બેસી જા ક્યાંય? એના માટે તો કેવા દ્રષ્ટાંત ગુરુદેશિયા, વંટોળિયામાં એક તણકલું ઉડે છે એ ક્યાં જઈને પડશે, શું ભરોસે? એમ આપણે કોના વંટોળમાં છીએ? મિથ્યાત્વના વંટોળમાં છીએ. ક્યાં જઈને 84 લાખ યોનિમાં આપણે પડી જશું એનો કોઈ ભરોસો? મળેલા અવસરમાં કિંમત લાગતી નથી, અને પછી કદાચ એને પશ્ચાતાપનો પણ અવસર નહીં મળે. ક્યારેય એમ ન વિચારવું કે આ આપણને સેજે મફતમાં મળેલો યોગ છે, આપણ વડીલોથી આપણને સેજે મળી ગયો છે એમ ન વિચાર. પૂર્વના મહાપુણ્ય આપણે બોલીએ તો છે, ગુરુદેવ સ્થિતિ શું બોલીએ સ્તુતિમાં, બહુ રાશિ ફળો અહો ગુરુ કહા ન તું નાવી, બહુ પુણ્યનો રાશિ ઢગલો આપણે કિંમત ચૂકવી છે, કિંમત ચૂકવીને યોગ મેળો છે તો ઉપયોગ શેનો થયો છે? કિંમત ચૂકવીને આવો આપણને સાધનાનો અવસર મેળો છે, યોગ મેળો છે, એની જગ્યાએ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ ફેક્ટરી નાખી હોય તેનું પ્રોડક્શન રૂપિયાનું થાય તો સેટિસ્ફાય હશે ને? કેમ ન થાય? પ્રોડક્શન શરૂ થઈ ગયું ને, દરરોજનું 1 રૂપિયાનું પ્રોડક્શન થાય, ચલો વધારે કદાચ 100 રૂપિયા બસ, કેમ નહીં, કેમ નહીં? એ શું વિચારશે ત્યારે? અરે આની કરતા તો ક્યાંક વ્યાજે મીખાવ તો વધારે કમા. એમ અહીંયા નથી લાગતું કે પુણ્યના પૂર્વના પુણ્ય શું કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટ ખર્ચી નાખ્યા છે, એનાથી પ્રોડક્શનમાં શું આવે છે? અહીંયા કે જ્યાં જવું છે ક્યાંક જાય ત્યાં કોનો મહેમાન થાય? કોણ તારું ઓળખીતું હશે? આ બધામાં પણ હજી ગુરુદેવશ્રી ઘણું યાદ કરે, ચલો આની સાથે ગુરુદેવ શું કહેતા હોય શકે અંદાજ વિચારીએ. એકવાર અહીંયા આયુષ પૂરું થયું, ગુજરાતીમાં કે આંખ મિચાઈ ગઈ, અને જ્યાં જશે ત્યાં શું છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ બદલી જશે સાહેબ. અને આ જગ્યાએ એવું તો નથી, શું આખું બદલી જશે? દ્રવ્ય એટલે અહીંયા જે જાણીતા હશે ત્યાં બીજા બધા આત્માઓને બદલ, ક્ષેત્ર આ ક્ષેત્રથી ક્યાંક વિજય જશું, કાળ બદલી જશે, વિજય ગયા હશું તો સારા ખરાબ બંને છે, અહીંયા કાળ આ ચાલતો હોય નરક આદિમાં જશું શું થશે? ભાવ બદલી જશે અને ભાવ પણ બદલી જાય. આનું નામ જ શું કહેવાય છે? પંચ પરાવર્ત. પણ ખબર નથી વિચારણા ઊંડી જાય, એટલે જે આજે ગુરુદેવ એનો વિચાર કરીને છે શબ્દ શું છે કે અહીંયા જો આયુષ પૂરું થયું ત્યારે ક્યાંક તો જવું છે કે નહીં, તો ત્યાં કોનો મહેમાન થઈશ? મહેમાન થશે એટલે તને ઈચ્છિત ત્યાં વ્યવસ્થા હશે બધું, તે માગીશ એવું ત્યાં છે, તો ત્યાં ઉલટાનું થશે? કોણ તારું ઓળખીતું હશે અજાણામાં? અરે અહીંયા ક્યાંક અજાણે જવું હોય તો પહેલાં શું થાય છે? ભય લાગે છે, ભય. તો આ તો સાવ જ્યાં દળક્ષેત્ર કાળભાવ ને બધું બદલાઈ ગયું ત્યાં કોણ આવશે? એનો વિચાર કરીને જીવનમાં ફળ આવે એ પહેલાં વિચાર કરી લેજે. તારી પાસે કંઈક પુરુષાર્થ કરવાનો અવસર છે. મનુષ્ય છીએ પછી એટલે શું છે? મનુષ્ય છીએ એટલે શું છે? સંજ્ઞી છીએ. તો સંજ્ઞી છે તો મન મેળાનું આપણી પાસે પ્રયોજન શું હોવું જોઈએ? ઊંડી વિચારણા હોવી જોઈએ. બી એમ ન વિચારીને કે આણે મને હેરાન કરતો તો હવે હું ક્યારે એને હેરાન. અહીંયા પોતાની કાંઈ હિતની વિચારણા ચાલે એ માટે મન છે. તો એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે, તારું તો કાંઈક કરી લે. શબ્દ શું આપ્યો છે? શરૂઆત તો કર, કાંઈક તો કર, સમ્યક દર્શન પામી જા એ તો ઘણું છે, પણ એ પહેલી કાંઈક શરૂઆત તો કર. આવા બધા ગુરુદેવશ્રી દ્રષ્ટાંત પણ આપતા. એક ભાઈ હતા, જિંદગી પર સમાજનું બધાનું બહુ જ કામ કરેલું બધું, પણ પોતાના હિતનું કાંઈ કરેલું નહીં. મરણ પથારીએ પીડા છે. ગવર્મેન્ટ કે રાજા તરફથી એનો કોઈક ઇલકાબ દેવા આવે છે, ત્યારે પછી ગુરુદેવશ્રી એને ઈચ્છા થઈ એટલે ગુરુદેવશ્રી દર્શન દેવા ગયેલા. ત્યારે એ કહે કે મેં આખી જિંદગી બી શું કર્યું? લોકોનું કર્યું, મેં મારું કાંઈ. અરે આવી દશા થાય એ પહેલા જાગી જવા જેવું છે. કરેલા ભાવનું ફળ તો મળવાનું છે, વહેલું કે મોડું મળવાનું છે. અત્યારના પણ એક પ્રતિકૂળ પ્રસંગે પણ આપણા પરિણામ જવાબ નથી દેતા. જવાબ નથી દેતા એટલે સમાધાન નથી કરી શકતા, આકુળ વ્યાકુળ થઈ જાય છે. તો મરણ સમયની ભીષમાં શું થશે? એવું જરૂરી છે કે ડૉક્ટર દવા આપશે અને બધું આઈસીયુમાં રાખશે ને એટલે બધું આપણે બહુ સેટલ થઈ ગયા હશે? તો કોના ભરોસે? આપણે જો તત્વની આરાધના, તત્વનો કોઈ અભ્યાસ, અંતરંગની રૂચિપૂર્વકનો કર્યો હશે, એક જ્ઞાન એ એક એવું સાધન છે ગમે ઉદય પ્રસંગે આપણને આકુરતાથી બચાવે છે. એ જ્ઞાન સિવાય બીજું કોઈ ગમે તેવો સંયોગ હશે એનામાં એવું સામર્થ્ય નથી. કોઈ વિકલ્પ કે ધારણા જ્ઞાનમાં સામર્થ્ય નથી. એક અંતરંગમાં રૂચિપૂર્વક જો કાંઈ પણ, ભલે શબ્દોની અલ્પતા હો પણ રૂચિની તીવ્રતા હશે, તો કોઈ પણ ઉદય પ્રસંગે આપણને આકુરતાથી બચાવશે. એનું પણ એક સરસ વ્યાખ્યા છે ને, જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન જાણે એને જ્ઞાન કહેવાય. એ સિવાય એક સરસ વ્યાખ્યા, જ્ઞાન તેનું નામ જે આશ્રવોથી નિવૃત્તે. જ્ઞાન કોને કહેવાય? સમયસારમાં એવા શબ્દો આવે છે અને આઈ થિંક સ્વાધ્યાય મંદિરમાં પણ લખેલા છે, જ્ઞાન તેનું નામ જે આશ્રવોથી નિવૃત્ત આવે, એટલે કે એનાથી રહિત કરાવે. અને આશ્રવ એટલે શું? દુઃખ. તો જીવનમાં એવું એક જ્ઞાન, નિરંતર સમાધાન, એના પણ ગુરુદેવશ્રી ઘણા દ્રષ્ટાંત દેતા. જ્ઞાન જેવું સમાધાનકારી કોઈ જ ન હોઈ શકે. તો અહીંયા આપણને કહે છે, તો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે. તો આપણને એમ થાય કે મારું તો મેં ઘણું કર્યું છે ને, આટલું બધું બારમાં કામ કર્યું છે, સમાજની સેવા કરી, દાન આદિ દીધા, વ્યવસ્થા બધાને હેલ્પફુલ થયા છીએ, તારું શું થયું છે એમાં? કોઈ એમ માનતો કે મેં એને હેલ્પ કરીને એને, એનો સાતાનો ઉદય હતો અને તારો વિકલ્પ હતો, તે વિકલ્પથી આગળ કાંઈ નથી કર્યું. એક કર્ણાનુયોગના સિદ્ધાંત પણ તો હજી સ્વીકારતા નથી. અભિમાનથી કે મેં એને હાથ પકડીને કર્યો, લાઈને ચડાવ્યો, તે શું કર્યું? તે તારા રાગ સિવાય અધિક કાંઈ જ નથી કર્યું. જે કાંઈ થયું છે એ એના ઉદયથી થયું છે. એના પણ શું થાય? દ્રવ્યાનુયોગ નો અભ્યાસ નહીં, કર્ણાનુયોગ નો અભ્યાસ, શું જીવન શું થશે આપણું? એક જૈન કુળમાં જન્મીને પણ શું હાથમાં આવશે આપણા હાથમાં? કમસે કમ સંયોગને માટે તો વિચારજે, ઉદયાદિના બધી રચના થાય છે, કાંઈ લઈને આવ્યા નહોતા ને વર્ષ, આટલા વર્ષોમાં તમે શું કર્યું? નહીં સોનાનું શું કર્યું? શૂન્યમાંથી શું કર્યું આપણું? શૂન્યમાંથી શું કર્યું? એ તો લોટો નહોતો લઈને, કાંઈ લઈને નહોતા આવ્યા, શું ઊભું કર્યું? એમ્પાયર ઉભા, બોલતા જાણે અભિમાન દેખાય આવે, મેં એમ્પાયર કર્યું. કોનું એમ્પાયર? પત્તાના મેલ જેવું એમ્પાયર ઊભું કર્યું છે. એક ઉદયનો બદલો છે, એ ક્યારે પલટી જશે એ ભાન નહીં પડે આપણને. બીજા જીવો તો એના પરિણામ જાણે એની, આપણે આપણી વિચાર. આવા મહાપુરુષના યોગે આવી તત્વની સમજણનો જો અવસર મેળો અને આવી જો તર્ક ગુમાવશો તો એક વિચારવા જેવું છે, આપણા જેવા કોઈ મૂર્ખ નહીં હોય. ટોડરબંધી એના માટે દ્રષ્ટાંત આપ્યા છે. કોઈ રોગી ઉપર દયા કરીને એને અમૃત આપ્યું અને એ શેમાં વાપરે છે? પગને ધોઈ નાખવા વાપરે. એ અમૃત પીને નિરોગી પોતે થતો નથી. કોઈને દુઃખી જોઈને ચિંતામણી રત્ન આપે તો શું કરે છે? કાગડા ઉડાડવા માટે નાખી દે છે. તો એને સદભાગી કેવો કે દુર્ભાગી કેવો? મૂર્ખ નહીં, પહેલાં તો અરે એ સદભાગ્યનો યોગ હતો અને પરિણામમાં દુર્ભાગ્ય જેવું કામ કર્યું છે. કદાચ આપણે એમાં ક્યાંક ન આવી જઈએ એ વિચારવા જેવું છે. તો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે. સજો હવે સરસ છે, એના માટે આપણે શું ક્યાં અટકતા? શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉગડે નહીં. જો આ સાવ સીધા ભાષાથી શબ્દો નહીં મળે, આંખ ઉગડે નહીં એટલે સમજણ ન કરે. આંખ ઉગડે તો કે મેં આંખ તો ઉઘાડી છે ને, ગુરુદેવસી કેમ કહે છે આંખ ઉગડે નહીં? આવું ક્યાંય ક્યાંય આવે છે વિચાર? ક્યાંય વાંચે? ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે, એની બે લાઈન બહુ વિચારવા જેવી છે. અનંત દુઃખ નામ સુખ, પેલા સુખ છે અનંત સુખ, નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિશે. કોની આ વાત કરે છે? ક્યારે લાગી છે આવું છે? જે અનંત સુખનો ભંડારે આત્માની વાત કરે છે, આરાધનાની વાત કર, એમાં નામનું દુઃખ એટલે નામ ખરેખર છે જ નહીં, ખાલી કહેવા પૂરતું, અને ત્યાં શું નથી? મિત્રતા નથી. મિત્રતા નથી એટલે રુચિ નથી, ગમવાપણું નથી, રસ. જેમ મિત્ર પ્રત્યે શું હોય છે? એટેચમેન્ટ હોય છે ને, ગમવાપણું હોય છે ને. અમારે તો એવી મિત્ર છે, દરરોજ એકવાર વાત ન કરીએ તો ન ગમે, ન મળે, એમ અહીંયા મિત્રતા નથી. અને બીજી જગ્યાએ શું કીધું? અનંત દુઃખ નામ સુખ, કેવા માત્રનું સુખ છે, પાણીના ગ્લાસ જેવું છે, અને ત્યાં શું છે? ત્યાં પ્રેમ તને થઈ ગયો, રુચિ લાગી ગઈ, રસ ગમવા પણ લાગ્યું, અને આને શું છે? વિચિત્રતા છે. તારા પરિણામ તમને તો વિચિત્ર લાગે છે, તો હવે શું કરવું છે? ઉઘાડ ન્યાય ને તને, ન્યાયથી જો, જ્ઞાનથી જો, મોની આંખ બંધ કર દે. મોની આંખમાં તને યથાર્થ વસ્તુ સ્વરૂપ નહીં દેખાય. જેમ ત્રાસી આંખ, શ્રીમદજીએ પણ એક દ્રષ્ટાંત આપ્યું, ત્રાસી આંખ કરીએ તો શું થશે? ડબલ, ચંદ્રમા ડબલ દેખાશે, અને યથાર્થ ના આંખથી જોશે તો એક. એમ મોહ બુદ્ધિથી, મોહની આંખથી યથાર્થ વસ્તુ સ્વરૂપ તને નહીં સમજાય. તો એના માટે જ્ઞાનના નેત્ર ખોલજે. ઉઘાડ ન્યાય નેત્રને, પછી હજી શબ્દ શું છે? નિહાળ રે નિહાળ, રિપીટેડલી કહે છે. તું એકવાર એમ નહીં, વારંવાર એ જ છે, નિહાળ નિહાળ. અને હજી આવું જો થશે તો ખરેખર શું ફળ આવવું જોઈએ? નિવૃત્તિ. સમય મળે ત્યારે નહીં. હા તો શીઘ્ર બરોબર છે, અમે તો 100 વર્ષની બદલે અમે 75 વર્ષ થશે, બરોબર ને? નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી, શીઘ્ર એટલે વહેલું ને. હા તમે 100 વર્ષની બદલે 75 વર્ષે રિટાયર્ડ થઈ જશો, વહેલું તો કર્યું, પચીસ વર્ષ પહેલું કર્યું, 25% ડિસ્કાઉન્ટ આપ્યું. 100 વર્ષની આયુષની સ્થિતિની તને કોણે ગેરંટી આપી? તો અહીંયા નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ ઓછી કરજે. આટલું બધું આમ બહુ નહીં, એકદમ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી કરવાની વાત કરો. આમ બધું છોડી દેશો તો પછી અમારું આજીવિકાનું શું થશે? નહીં, હજી અંતે અંતે શેની એની ઈચ્છા છે? આત્માના હિતની કે શરીરની અનુકૂળતાની? બહુ જ વિચારવા જેવું કે અમારી અનુકૂળતાનું આજીવિકાનું શું એનો અર્થ, એને કોની જરૂરિયાત લાગી છે? આત્મહિતની કે શરીરની અનુકૂળતાની? જીવનમાં અરે પુનનાશ હશે તો એટલું યોગ્ય થઈ જશે, પણ ભાઈએ તૃષ્ણા એટલી બધી રાખી હોય કે તૃષ્ણાની ખાય કોઈ દી પૂરી જ નહીં થાય? આ એનાથી તો પ્રશ્ન છે. એણે તૃષ્ણાની એટલી ખાય ઊંડી કરી છે, મર્યાદા કરી હોત તો જેટલા છે એટલા ઘણા પૂરતા છે. એક સામાન્ય વિચાર, એક સોનગઢમાં આપણું જીવન આખા મહિનામાં કે વર્ષમાં કેટલા જોતા હશે? અહીંયા મુંબઈમાં તો એક મકાન હશે તો કરોડો સિવાય કંઈ નહીં હોય ને, એ તો વાત સાચી ને? અને એટલામાં સોનગઢનું જીવન કેવી રીતે જીવાય? વાત સહી તો નહીં, એક વ્યવસ્થિત રીતે થાય કે ન થાય? અને શું છે જીવનમાં તૃષ્ણા શું છે? બહુ જ બીજાની વાત નથી, આપણે આપણા જીવન ઉપર બહુ જ વિચાર. આ એક યોગ ક્યાં પૂરો થઈ જશે સપનાની જેમ લાગશે ખબર પણ નહીં પડે. એ રીતે ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં જેને ખબર તો હશે, સોરી આ બધો વિષય જરા આડો ઘણો, પણ એક ત્યાં વખતે પેલા સમિતિની ચાલી જોઈ હશે? ચાલી રહ્યા છો, પણ કેવી હતી ચાલીનું કોઈ વર્ણન કરી શકે? રૂમની આમ રો હોય જેમ ઓલા ડબ્બા હોય ને રેલવેના, એમાં હોય, એમાં વેન્ટિલેશન માટે શું હતું? ચારે બાજુ શું હતી? વિન્ડોઝ હતી નહીં તો શું હતું? એક બાજુની ખાલી હોય, ઘણી તો એક બાજુની જોઈન્ટ હોય ને તો કાંઈ જ ન હોય, એમાં ખાલી દોર ફ્રન્ટ ખોલે તો કાંઈક થાય, અને લાઇટ પ્રમાણે નાનો દીવો હોય. ત્યાં કદાચ માજી રહેતા હોય, દીકરાઓ મુંબઈમાં લાખો કમાતા હોય, એ ધીરે ધીરે લાકડી પકડી મંદિરે જતા હોય, વધારે પુનસાળી કોણ? માજી છે ને એને કાંઈ સગવડ નથી, ઓલા તો મુંબઈમાં આનંદથી રહેતા હોય છે બધા. અરે જેના કાને હું સુધાર્થમાં છું એ વાત સાંભળવા મળે છે ને, મહાપુનસાળી છે. એ ક્યાં આપણને એની કિંમત લાગે છે? ઓલા કહેતા તમે આવી જાઓ અહીંયા તો આટલું બધું. એક ગુરુવાણી પ્રત્યેની કેવી ભાવના છે અંતરંગમાં? ત્યારે ભય નહીં લાગ્યું હોય કે અહીંયા મેડિકલ ફેસિલિટી તો હવે કાંઈક છે? ત્યારે કઈ હતી મેડિકલ ફેસિલિટી? કઈ હતી? જીવનમાં નહીં ભય લાગ્યો હોય અહીંયા પડી જશો, ફ્રેક્ચર થશે, આ શું છે? એક આત્મહિત જેની જિંદગીનો ધ્રુવ છે, ધ્રુવ કાંટો છે, એટલે કે મારું એક નિશ્ચિત, આત્મહિત કરવું એક ડેસ્ટિનેશન નહીં એક નિશ્ચિતપણે છે, આ એના માટે જીવનું કામ છે. બાકી તો અનુકૂળતામાં અનુકૂળતામાં લપેટાય છે. હું થોડા દિન ન્યા ગયા એટલે થોડી ધર્મની વાત, એના માટેની વાત નથી. તો અહીંયા ફરી ફરીને કહે, શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉગડે નહીં, જાગતો નથી, પ્રમાદમાં પડીને જાણે આવું જ બધું અનુકૂળ રહ્યા કરશે એવા સપના જોયા કરે છે, અને અને થાય શું છે? પ્રમાદમાં તો આવું જ છે, સાચી સમજણ ન કરે, વિચારણા ન કરે, અને ફળમાં શું છે? ક્ષણમાં દેહ છૂટતા અજાણ્યા સ્થાને હેલો જાય છે. શું થઈ ગયું? પછી કરીશ એના શું થઈ ગયા? ખાલી સપના રહી ગયા. ક્યારે દેહ છૂટી જશે? કોઈ કે અમે પછી તો કરવાની તમને કહીએ છીએ ને, અમે ક્યાં ના પાડીએ છીએ, તો એનો અર્થ શું? પછી કરીશ એનો અર્થ શું છે? વર્તમાન નહીં કારણ, પછી તો કરશું ને અમે, ભવિષ્યમાં કરશું, અમે ક્યાં ના પાડીએ? ભવિષ્યનો કે જો કીધું એનો અર્થ કે ભવિષ્ય કેટલા કાળનો છે? અનંત કાળનો. એનો અર્થ કે અનંત કાળનો વાયદો આપ્યો, એને ક્યારેય નહીં કહી શકાય. એનો શું ગુરુદેવ દ્રષ્ટાંત આપતા? બોટાદનું આપતા કઈ બાળોટ ક્યારે ક્યારે જમે? કાલે જમે ને, એવું કોણ કરીએ છીએ? કાલ કોઈ દી આવે નહીં, ના એ કોઈ દી આવા જ ગુરુદેવ શીખાય. અમસ્તા નહોતા દ્રષ્ટાંત આપતા, એવા જ આપણા પરિણામ જોઈને, આપણા પરિણામ જોઈને ગુરુદેવ શીખેતા. એ ઓલા માટે નહોતા કહેતા, આપણી પરિણામમાં એવી વૃત્તિ રહ્યા કરે છે, કાલ કાલ, અને કાલ કોઈ દી આવે નહીં. જીવનમાં સેના માટે રાહ જોઈએ છે અહીંયા તો, અહીંયા કે એ આંખ ઉગડે નહીં અને ક્ષણમાં દેહ છૂટતા ક્ષણમાં ક્યારે પણ એવું ન વિચારવું કે મારા અંત સમય મને સંભળાવવા આવજો, એમાં ખોટું શું? સારું નહીં, આમ આમ સારું લાગે ને. અરે પહેલાં દેહ છૂટશે ત્યારે તારે તને સમય મળશે કે નહીં? તું જાગ્રત અવસ્થામાં હોઈશ કે નહીં? અને જાગ્રત અવસ્થામાં પણ એવી સાંભળવાનું તને ક્યારે જોવે છે? ક્યારે જોવે છે? જીવનના અંતમાં જોવે. તો જીવનમાં કેમ નથી ગમતું? ક્યારે એને જોવે સાંભળવું છે? ક્યારે? જીવનના અંતમાં. તો જીવનમાં કેમ નથી કરતો? અરે કમસે કમ જીવનની સાધના કરજે, મરણ સમયે સમાધિ આવશે તને. પણ જીવન સુધારવું નથી, અને કોને સુધારવું છે? મરણને સુધારવું છે. પાઘડીનો વડ છેવાડે આવવાનો. જીવનના કરેલા ભાવો અંત સમયમાં અગવી નીકળશે તને. તો ક્ષણમાં દેહ છૂટતા અજાણ્યા સ્થાને ચાલ્યો જાય તો, નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે. આજે બધા એક કોઈ વૈરાગ પ્રસંગમાં હશે ત્યારે કે નાની નાની ઉંમરના કોઈ ભરોસો નથી. અનંત કાળની અપેક્ષાએ માની લો આપણું અત્યારના મેક્ઝિમમ કેટલું લાઈફ કહીએ, 100 યર્સ 100 પ્લસ, બિકોઝ ભલે 70 લોકો, આપણે એનાથી જેને એક્સ્ટ્રીમ લઈએ 100 પ્લસ, તો અનંત કાળની અપેક્ષા એ કેટલા આવે? 0.00 કેટલામાં આવે? તો શેનું તો વાયદો આપવામાં છે? મેક્ઝિમમ એ શક્યતા છે, અને ક્યારે પૂરું થશે એની ગેરંટી નથી. કોઈ આપણને કીધું હોય કે રાતના તમારે ઘેર નિશ્ચિતપણે ચોર આવવાનો છે, ક્યારે આવશે એ ખબર નથી, તો હવે શું હશે? આપણે શું કે ચોર શું? કોણ શું? બેમાંથી કોણ શું? અનિશ્ચિતતાનો ભય હોય છે. અહીંયા જ ખબર નહીં, મોહ ભાવથી અહીંયા ભય નથી લાગતો. બહારમાં ક્યાંય પણ અનિશ્ચિતતા હશે, કોઈ પણ કે અહીંયા હમણાં અર્કવેક આવવાનું, જે કાંઈ સાચું ખોટું, પછી અનિશ્ચિતતાનો નિરંતર શું હોય છે? આપણને ભય હોય છે. તો ન્યા કાંઈ લાગે છે અહીંયા મારું આયુષ પૂરું થશે, કરેલા સપનાઓ બધા સપના જ રહી જશે, એનો કોઈ ભય નથી. તો નાની નાની ઉંમરના પણ ચાલ્યા છે. એ વાત તો હજી ક્યાં, સ્વર્ગના સાગરોપમના આયુષ પણ પૂરા થતા હોય છે. તો આપણા તો એની સામે કાંઈ જ નથી. ચલો એનાથી હજી એક વિચાર કરીએ. પહેલેથી એડવાન્સ નોટિસ આવી જાય તો સારું ને? નહીં, નોટિસ આવશે પછી અમે ચોક્કસ ધર્મ કરશું. ભૂતકાળમાં તને ક્યારેક કોઈ ગતિમાં નોટિસ આવી હતી? આવી હતી. દેવગતિમાં મંદાર માળા હોય છે, કેવી હતી? કરમાઈ ગઈ હતી. કોઈને પૂછે કે આ કેમ થાય? તમારો આયુષકાળ હવે ઓછો છે, અને તો અવધિજ્ઞાની છે. અવધિજ્ઞાન મૂકે ક્યાં જાયશ? જિંદગીમાં શું કર્યું તું? દેવપર્યાયમાં ઇન્દ્રિય વિષયમાં જ આખું જીવન ગાળ્યું હતું, કોઈ તત્વની આરાધના નહોતો. એ કેન્દ્રીયમાં જાય, એ આકૃતતા ઉલટાની થઈ જાય એને. પણ શું થાય? હવે શું આવશે? ફરીથી નોટિસ મળે છે. ક્યાં જાય છે હજી જોઈ શકે છે, તો શું કરવાનું? આકૃતામાં જ પૂરું કરે. તો અહીંયા આપણને કહે છે, તને કોઈ નોટિસ આપશે એટલે એમ ન સમજતો, કારણ કે જીવનમાં તને જેની રુચિ લાગી નથી એ કોઈ રસ એની મેળે નહીં જાગી જાય એમને. તો નાની ઉંમરના પણ ચાલ્યા માટે તારું કાંઈક કરે. ગુરુદેવ કાંઈક શબ્દો બોલે, કેમ ઘણું કરી લે, પૂરું કરી લે, એવા શબ્દો કેમ? અરે શરૂઆત તો કર, શરૂઆત, અને શરૂઆતમાં રસ પડ્યો તો વગર કીધે આગળ વધીશ. શું હોય છે રસ? શું હોય છે રુચિ? શું કરાવે છે? રુચિ લાગી તો ભલે શરૂઆતનું કીધું હશે, રુચિ એને આગળ વધારી દેશે. રુચિ પછી એ કોઈનાથી રોકી રોકાશે નહીં, તો કાંઈક કરી લે, શરૂઆત તો કર. નાનું બાળક હોય, એ માતા એને કાંઈ ખવરાત ના પડે, ખાય તો લે, એકવાર તો ચાખી લે, એકવાર જાણે ગુરુદેશે આપણને કાંઈક તો કરી લે. આવો અવસર મળ્યો, શરૂઆત તો કર, તને ન મળે પછી નહીં, એમ અહીંયા કાંઈક કરી લે. સાસમમાં હવે આધાર આપીને કહે, વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, આ ક્રમ આપે છે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે, જો આ જીવનમાં સામાન્યપણે ક્રમ આવતા હોય, વૃદ્ધા અવસ્થા આવશે, શરીરમાં રોગ આવતા હોય અને ઇન્દ્રિયો કામ કરવાનું, કાને સંભળાય નહીં, આંખે દેખાય, બધું સામાન્યપણે બધાને થતું હોય છે. એક આમ કહીને કોઈ શરીર આધીન થશે એમ નહીં, પણ તને એક વિકલ્પાત્મક પણ જે પ્રયાસ કરવાનો છે એમાં પણ આ કોઈ સહાયક નહીં થાય, નિમિત્ત રૂપે પણ નહીં થાય. વૃદ્ધાવસ્થા આવશે તો ત્યાં આ બધું જ બીજાને જોઈ શકાય છે, મેમરી લોસ કેટલી બધી થઈ જતી હોય છે અને શરીરમાં રોગ એવા હોય કે ઉપયોગ જ ન રહેતો હોય છે. તો અહીંયા કહે છે એવી દશા આવે એ પહેલાં તૈયારી એ કરી લેજે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ના આવે, હજી ઇન્દ્રિયો મજબૂત છે, શરીર નિરોગ છે, જ્ઞાનના ક્ષોભમાં હજી તત્વ યાદ રહી જાય એવું બધો પ્રકાર છે, તો ત્યાં સુધી કામ કરી લેજે. અરે શરૂઆતનું તો કરી લેજે, તત્વની રુચિ તો લગાડી દેજે. તો અહીંયા ભાઈમાં અસાતાનો ઉદય આવે, પાપનો ઉદય આવે એ પહેલાં શરીરમાં, આમ કહીને ફરીથી એવું નથી કે શરીરમાં વ્યાધિ આવે ત્યારે ધર્મ ન થાય, એવું નથી. સાતમી નરક જેવી પ્રતિકૂળતા હોય તો પણ રુચિના બળે કરી શકે છે, પણ એના માટે પુરુષાર્થ કેવો જોશે. તો અહીંયા તને હજી આ ભાઈના અનુકૂળતામાં છે, ત્યાં તું ત્વરાથી આત્માનું હિત કરી લેજે. તો ત્રણ વાત લીધી, વૃદ્ધાવસ્થા, પછી એમાં શરીરમાં વ્યાધિ એટલે રોગ, અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે, આંખે વંચાવ, ત્યારે કેટલી પરાધીનતા વધી જશે, આંખે દેખાવાનું કોઈને એવું બંધ થાય, અથવા તો સાંભળવાનું બંધ થાય, તો કેટલી પ્રતિકૂળતા. તો અત્યારના સેજે એ તને થઈ શકે તો ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. રાહ જોઈશ નહીં, ક્યારે પણ બીજા સાથે સરખામણી કરીશ નહીં. ઘણી વાર એમ થતું હોય એ તો આવતા નથી, અમે તો દૂર રહીએ તોય આવીએ છીએ. સારી વાત છે, તને એવું જો લાગ્યું છે તો તને એમ કેમ ન લાગ્યું, સોગાની જે એકવાર આવીને પામી ગયા ત્યાં કેમ તને વિચાર ન થાય, તને એમ કેમ નથી વિચાર આવતો કે અનંતા જીવો મોક્ષે પહોંચી ગયા અને હું અટકી પડ્યો ત્યાં કેમ નથી. જેને પ્રગતિ કરવી છે એ નીચે જોશે કે ઉપર જોશે. તો બીજા આવે છે નથી આવતી એના કરતાં મારે શું કરવા જેવું છે એ કેમ વિચારણા નથી આવતી તને. કરનારને રોકનાર કોઈ નથી, બાકી જેને પ્રમાદના બહાના જ કાઢવા હોય એને કોઈ કરાવી દેનાર એ નથી. તો આટલું પણ એક આ બોલમાં ગુરુદેવ બે પ્રકાર પણ દેખાય, જો ન કર્યું તો શું દશા થશે, અને આત્મહિત કરવા માટેનો તને અવસર આવ્યો છે તો તું કરી કે લેજે. વૈરાગપૂર્વક મેં આપણને એક વાત કરી છે, હવે એનાથી આગળ 91 નંબરના બોલ ઉપર આપણે આવીએ. પહેલો જ પ્રશ્ન છે, ધર્મ એટલે શું? કોનો પ્રશ્ન છે આ? આપણો તો નથી, કદાચ ગુરુદેવનો પ્રશ્ન છે. ગુરુદેવથી બીજા વતી પ્રશ્ન મૂકે છે સમયસારમાં, જેમ છે ને. કોના પ્રશ્નો છે સમયસારમાં? શિષ્યના પ્રશ્નો છે, આચાર્યદેવ પોતે મૂકે છે કે એટલે આચાર્યદેવના પ્રશ્ન નથી, પણ આવું શિષ્યને પ્રશ્ન થાય તો એનો પોતે જ પ્રશ્ન ઉઠાવે અને પોતે જ એમ ગુરુદેવજી પોતે આપણા વતી પ્રશ્ન ઉઠાવે, ધર્મ એટલે શું? ઘણા તો આવો પ્રશ્ન કોઈને ઉઠતો નહીં હોય, ધરમ બરમ શું, માંડો ખાઈ પીને મોજ કરો ને, હજી એમાં હજી એક જૈન થઈને ઘણા શું કહેતા હોય, નહીં નહીં સાંભળવું. ભગવાને દીધું છે તો ભોગવો. જૈન થઈને એમ કહે છે ભગવાને દીધું છે. જાણે ભગવાન તો તારા એક નોકરની જેમ કામ કરતા હોય. ભગવાન હતા તો અમારી રક્ષા થઈ. રક્ષા કોણ કરે? આમ વોચમેન જેવું ભગવાનને બનાવે, અમને સાજા કરી દીધા. કોની જેવા બનાવ્યા? એસ ગોડેસ કોના જેવા બનાવ્યા? શું આ આ ભગવાનને તું આવા પૂજ્યતા માને છે? તું પાર્શ્વનાથ ભગવાન કાંઈક શું કરે નહીં? પરચો પૂરે ને, એટલે ભગવાન તારા માટે. શાંતિનાથ ભગવાન સાતા કરે એમ, ભગવાન તારા માટે જ થયા છે. શું છે? એક જૈન તરીકેનો પણ વિવેક નથી રહ્યો, નામધારી જૈનનો પણ નથી રહ્યો. અરે વિતરાગી પરમાત્મા એના આનંદમાં મશગુલ છે, તું એમ કંઈ નથી વિચારતો મારે પણ એ દશા કરવી છે. એ કોઈ રાગી નથી કે કોઈ જીવ પ્રત્યે નજર કરે. અને જો એવું કરે, કોકને સુખી કરે ને કોકને દુઃખી, તો એના જેવા રાગી દ્વેષી કોણ હશે બીજા? આખી દુનિયાના રાગ દ્વેષને થશે. આપણે કદાચ થોડા જીવના કરતા હશું તેને કહે છે. જૈન નામધારી જૈન થઈને પણ આવી શું ન કરવી? શું ન કરવી? કલ્પના પણ ન કરવી એ મારા માટે પૂજ્ય આદર સેના માટે છે? એ વિતરાગી થયા છે એના માટે છે, જગતનું ભલું કરવા માટે. અને જો જગતનું ભલું કરવા માટે તો અત્યાર સુધી ભલું ન કર્યું તો વાંક કોણ આવશે? એવું કંઈક આવે છે, કરતા ઈશ્વર ગણે ઈશ્વર દોષ પ્રભાવ. આત્મસિદ્ધિમાં આવે છે. ઈશ્વરને જો કરતા ગણશું તો એનો અર્થ કે જગતમાં જે ખરાબ થઈ રહ્યું છે એનો કોણ છે? ઈશ્વર પોતે થશે એનો. ભગવાન વિતરાગતામાં. ત્યાં ધર્મ એટલે શું? આમ સામાન્ય આપણે કહીએ ધર્મ એટલે શું? આમ શબ્દ ઉપરથી ધર્મ, ધાર્યતિ ઇતિ ધર્મ, જે ધારી રાખે. જેમાં આપણે આવે છે ને નમત્વણમાં, સંસારરૂપી ખાડામાં પડતા જીવોને જે ધારી રાખે છે એ આપણને બચાવે છે, ધારણ કરે. અને એટના ઉપરથી પણ એક છે ધારી રાખે. તો હરેક પદાર્થ કોને ધારી રાખે છે? પોતાના ગુણ પર્યાયને ધારે. અને એટલા માટે પદાર્થને ધર્મી પણ કહેવાય. પોતાના અનંત ધર્મને ધારી રાખે છે માટે પદાર્થને શું કહેવાય? ધર્મી. જ્ઞાનીને ધર્મી બીજી રીતે, એ સમ્યક દર્શનના ચારિત્રને પર્યાયમાં ધારી રાખે. પણ હરેક પદાર્થ કેવો છે? છે ને, કેટલા ધર્મો છે? કોઈ પણ પદાર્થમાં કેટલા ધર્મો? એમ તો છે ક્રાઇટેરિયા આપણે કેટલા પ્રકારના. સામાન્ય વિશેષ ગુણ છે, હજી હજી કાંઈક છે નહીં? પરસ્પર વિરોધ ખાલી એટલા નહીં, સમયસર. ચલો હિંમત તો આપવી જ પડશે. સમયસર, કળશ બીજો, ભાવાર્થ એનો બીજો પેરેગ્રાફ. આટલું હવે આનાથી વધારે શું કહેવાય? જો આખું બીજો કળશનો પહેલો શબ્દ કયો છે? અનંત ધર્મની તત્વમ, અનંત ધર્મોનો ભરેલો તત્વ પદાર્થ આનંદ. તો જયચંદજીએ એના ભાવાર્થમાં કે અહીંયા કોઈ પદાર્થને અનંત ધર્મવાળો કહ્યો તો આત્માના ક્યાં ક્યાં છે, અનંત ધર્મો ક્યાં, એવો શબ્દ છે. શું કીધું છે? વસ્તુ કેવી છે? અનંત. જે મૂળ અમૃતચંદ્ર, તો એને પછી કેટલા પ્રકાર બતાવ્યા? પહેલા ગુણ બતાવ્યા. ગુણમાં પણ સામાન્ય ગુણ ચાર ચારની વાત લીધી. પછી બધા પદાર્થોને એમને સમૂહનું નામ આપ્યું. ન્યાય પ્રશ્ન કરનારે આત્માના ધર્મની વાત કરી. જયચંદજીએ કે કોઈ પણ પદાર્થમાં અનંત ધર્મ હોય છે તેમાં પહેલા સામાન્ય ગુણ છે, અને પછી વિશેષ ગુણ લઈએ તો કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, કોઈ રૂપી છે, કોઈ અરૂપી. આ એક પ્રકાર ધર્મ, જે ધારી રાખેલો ભાવ. ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. એમાં પહેલું કોણ આવ્યું? ગુણ. અને ગુણમાં પણ કોણ આવ્યા? સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. પછી નેક્સ્ટ શું હશે? તેની સમય સમય વર્તી પર્યાય એ પણ ધારી રાખે છે. દરેક પદાર્થ પોતાના ગુણ છે, ગુણ સાથે એની શું છે, પાછો શું શબ્દ વાપરો છે, જે એક એક શબ્દ એમાં પર્યાય તો છે. એના માટે સમય સમય વર્તી, એનો અર્થ કે હર સમયે થતી, એમ નથી ત્રણ ચાર સમય બ્લેન્ક જાય પછી થાય એમ નથી. એ પર્યાય એ પણ એક વસ્તુનું એક શું છે, ધારી રાખેલો ભાવ છે માટે ધર્મ. અને પછી એક અનેક નિત્ય અનિત શુદ્ધ અશુદ્ધ ભેદ અભેદ એ બધા કહેવા છે પરસ્પર વિષય, એ ધારી રાખેલો ભાવ યોગ્યતા. જેની પર્યાય ન હોય, ગુણ છે એની પર્યાય હોય, અને આ ધારે, આ બધાને શું કહેવાય છે, ધર્મ કે. અને પદાર્થ એને ધારી રાખે માટે પદાર્થને શું કહેવાય, ધર્મી કહેવાય છે. ચલો અહીંયા તો ધર્મ એટલે અહીંયા સામાન્યપણે જે કહેવાય છે કે જે સુખને માટે હોય છે, એ ભલે એવો ભાવ હોય તો સારું છે, પણ કોઈ કે ધર્મ એટલે શું, બધાય કે આ ધર્મ ધર્મ, પણ ધર્મ એટલે શું. હજી બીજું, ધર્મી જીવ કોને કહેવો, અહીંયા ધર્મી એટલે ધર્મ કરનાર, જ્ઞાનીના અર્થમાં એ જીવ કોને કહેવો. તો હવે આવો પ્રશ્ન કોઈને થાય છે તેને, કે લોકો કહે છે કે અમારે ધર્મ કરવો છે, તો ધર્મ ક્યાંથી થાય. હજી બધા આપણા પ્રશ્નોના જ ગુરુદેવ શીખે, ધર્મ એટલે શું. ઘણી વાર છે ને, ધર્મ એટલે આપણે શું સામાન્ય શું કરતા હોય છે, ક્રિયા પૂજા ભક્તિ જ્યાં બધું જ કરતા હોય, એને જો ધર્મ, તો પહેલું એક વિચારવું તો આવું ભૂતકાળમાં ક્યારે કર્યું છે કે નથી કર્યું. અરે કર્યું ન હોત તો સ્વર્ગમાં ક્યાંથી ગયા, પાપ કરીને ગયા. તો આવું જો એ ધર્મ હોત તો આપણે બધાએ પરિભ્રમણ શું કામ કર્યું. અને એ રીતે વિચાર કરીએ, નરકના ભાવ અને સ્વર્ગના ભાવ બેમાંથી ક્યાં ભાવ વધારે કર્યા, તો એનો અર્થ શું થયો, તીવ્ર કસાય જે નરકમાં જવા એના કરતા પુણ્ય ભાવ તો કર્યા છે, પરિચય છે, એની કઈ નવીનતા. અને જો એ સાચો ધર્મ હોત તો રખડીએ છીએ શું કામ આપણે. પુણ્ય કરીને સ્વર્ગમાં જનાર પણ શું છે, સંસારમાં છે કે સંસારથી રહિતમાં છે, ચારેય ગતિ સંસારમાં આવે. તો એ ધર્મ એટલે શું એ હજી ખબર નથી. અને એવું ધર્મ સાચો કરનાર ધર્મી જીવ કોને કહેવો. લોકો હજી કહે અમારે ધર્મ તો કરવો છે, તો ધર્મ ક્યાંથી થશે, ધર્મ ક્યાંથી થશે, ધર્મ ક્યાંક સંયોગમાંથી આવવાનો છે કે ધર્મી એવા આત્મામાંથી ધર્મ આવવાનો છે. ધર્મ ક્યાંથી આવવાનો છે, પોતે અનંત ગુણને ભરેલો પોતાનો ધર્મી ભગવાન આત્મા છે, એની નિર્મળપણથી થાય, શુદ્ધતા થાય, આ એનું નામ ધર્મ. એ ક્યાંય બહારથી આવવાનો, તો કોઈ કે બહારથી આવે તો શું વાંધો તમને, તમે અંદરમાંથી લેજો, અમે બહારથી લેશો. પ્રશ્ન કરનારને તો છૂટો ભાઈ, તો એમાં છૂટ, એમાં બહારથી આવે તો શું વાંધો છે, ના નહીં આવે તો શું વાંધો છે. મેથ્સમાં ક્યારે એજમ્પ્શન તો લેતા કે નહીં, કેમ શીખવામાં એજમ્પ્શન નતા લેતા, ધારવો કે ગુજરાતી અમારે આવતા, ઇફ એવી રીતે એમ. અહીંયા આપણે ધારો કે બહારથી આવે શું વાંધો છે, એમાં શું વાંધો છે, કોઈ સપોર્ટ કરવા આપણને આવે ને આપણે સપોર્ટ લેશું. એક મોટામાં મોટી ભૂલ, જો કોઈ કે બહારથી, એનો અર્થ કે તું પોતે અધૂરો છો. અને જો તું પોતે અધૂરો છે તો તને પૂર્ણતા ક્યાંથી આવવાની છે, પોતે સ્વયં અધૂરો હોય તો પોતાથી પૂર્ણતા ક્યારે આવશે. બીજું, બીજા ઉપર આધારિત હોય તો તને ક્યારે ગેરંટી છે કે બીજો તને આપવા તૈયાર હશે. મારે કોઈની પાસે લોન લેવા જવું છે, પહેલો શું વિચાર કરવો, એ કેપેસિટી એની છે કે નહીં. પહેલી હવે કેપેસિટી છે તો એને આપવાની ઈચ્છા છે કે નહીં, ઈચ્છા છે તો હું માગું ત્યારે આપવાની ઈચ્છા છે કે નહીં, હું આપું એટલા સમય માટેની છે. કેટલા ન્યા વિચારો કરતા હશે, ત્યાં તો એટલો બધો વિચાર કે હર સવારના પરમાં ન જાય, જરા સાંજ પડે મૂડમાં હોય ત્યારે, ન્યા કેટલા વિકલ્પો કરે છે. તો આવી એક પરાધીનતામાં ક્યારે સુખ જોયું છે, ક્યારે એક બહારની લોન લેવા જવામાં પણ કેટલી પરાધીનતા છે. અને એ તે મળે કે ન મળે, તો પરાધીનતામાં ક્યારે સુખ જોયું છે, ક્યારે. સ્વાધીનતાનો માર્ગ એક જૈન દર્શન જ શીખડાવે છે, અન્યમાં તો ક્યાંક પરાધીનતાની જ વાત પહેલેથી જ કરે, તમે અમને રાજી રાખો અમે તમને સુખી કરો, ન્યાથી જ આખી શૈલી ચાલે. અહીંયા કે તું પોતે તારામાંથી ધર્મ કરી શકે એવો સામર્થ્યવાળો, શું કામ માર્ગ દેખાડતા હોય છે, દેવ શાસ્ત્ર ગુરુ માર્ગ દેખાડશે, પણ પુરુષાર્થ તો તારે જ કરવાનો ને તારામાંથી જ આવવાનો છે. કોઈ તને આપી અને કોઈ જો આપી દેશે તો કોઈ બીજો લઈ પણ લેશે, તારી શું સ્થિતિ થશે? એ તો હોય કે નહીં, કોઈને દેવાનો જો અધિકાર હોય તો કોઈને લેવાનો પણ અધિકાર હોય, તો તું માંડ સુખી થયો અને પાછું લઈ લેશે? તો જૈન દર્શનની આ એક મહાનતા છે, સ્વતંત્ર સ્વાધીનતાથી તું તારા અજ્ઞાન ભાવથી દુઃખી થયો છે અને તું સમજણના ભાવથી તું પોતે સુખી થવાના. ટોટલી ડિપેન્ડન્સી. બારમાં તો ખબર નહીં, વી ડોન્ટ વોન્ટ એની બડીઝ ઓબ્લિગેશન. નહીં, મોટામાં મોટું રોંગ સ્ટેટમેન્ટ છે. બીમાર પડીને આ ડૉક્ટરના ઓબ્લિગેશનમાં જઈશ, ઇટ નોટ નેસેસરી કે વી આર પેઇંગ, દેટ ઇઝ નોટ એ ઓબ્લિગેશન. આજ કેટલાની ઓબ્લિગેશનમાં છે? પ્લેનમાં જવું છે તો શું છે, પેમેન્ટ આપે એટલે એમ નથી કે યુ આર અંડર ઓબ્લિગેશન. એના નિયમ પ્રમાણે તમારે કરવું પડે છે? નહીં ના, હું બધું લઈ આવીશ, હું જેને કહે ને સ્વોર્ડ ને એ બધું લઈને પણ જઈશ, હું આઈ એમ પેઇંગ ફોર ધેટ. શું છે ને આ બધું? અરે, ડિપેન્ડન્સીમાં આકુતા અને દુઃખ સિવાય કાંઈ હોય જ નહીં. ઓબ્લિગેશનમાં અહીંયા મહાન સદભાગ્ય આપણને મળે છે. તત્વ તો અહીંયા ફરીથી ગુરુદેવ શીખે છે તો ધર્મ કોઈને પ્રશ્ન ક્યાંથી થાય? હવે એનાથી જવાબ છે. પેલું ધર્મ ક્યાંથી થાય? ને ધર્મ શરીર વાણી પૈસા વગેરેથી થાય નહીં. આ ઉત્તર છે. શું પ્રશ્ન છે? ધર્મ ક્યાંથી થાય? તેનો ઉત્તર શું છે? આ બધા જ આપણા અભિપ્રાય છે. હું શરીરથી ધર્મ કરીશ કે માન્યતા છે, હું પૂજા ભક્તિમાં જાય, જાત્રામાં ઉઘાડા પગે કરીને જાત્રા કરીશ, મને ધર્મ થશે, હું સરસ મજાનું બોલી ગાય સમજાવીને કરીશ, હું દાન આપીને કરીશ, બધા પ્રકાર વગેરે મત બધા લીલા. ક્યાંક ને ક્યાંક પ્રકારે આપણે કોનાથી એક ફરીથી આવા વિચારો ક્યાંક આવે છે ને, આપણા આત્માને પેલું પૂછવું. માની લો શરીરની નિરોગતા હોય તો આપણે એક ટાણા ઉપવાસ આદિ કરી શકીએ ને, તો અને તેનાથી ધર્મ થાય ને? તો શરીરને નિરોગી બનાવવા માટે મંદિરમાં જાઓ કે જિમ્નાશિયમમાં જાઓ, શું હશે? જો શરીરની નિરોગતા છે, ઉપવાસ આદિ થાય છે અને તો ધર્મ થાય છે, તો ક્યાં જવું પડશે? એને કોઈ કે પૈસાથી ધર્મ થશે તો પૈસા માટે કમાવા માટે ક્યાં જવું પડશે? ઓફિસે જવું પડે કે મંદિરે? ધર્મ કરવા માટે ઓફિસે જવું, પછી પૈસા કમાશું અને પછી દાન. તો ક્યાં આવ્યું? શરૂઆત ક્યાંથી કરી? વ્યાપાર ધંધો કરવાનો, ન્યા શું આવી ગયું? ધર્મ થશે. આવું કોઈ લિંક લાગે છે ક્યાંય? આત્માનો ધર્મ આત્માથી આત્મામાં આત્મા વડે થશે. શું છે? કોનો ધર્મ છે? આત્મા માટે આત્માનો ધર્મ આત્મામાં આત્મામાંથી આત્મા વડે થશે. હજી છે છે, લઈ લેવા તો લઈ લેજો, પણ આવો એક પ્રકાર એને ખ્યાલમાં આવવો જોઈએ. ધર્મ કરવો આત્માને અને કામ કરવા જઈએ છે ક્યાંક બીજામાં, ગાલ ઉપર ડાઘ છે ને હરીશોને શું કરીએ છીએ, ઘાસીએ છીએ આપણે, શું થવાની? તેનો ઉત્તર ગુરુદેવ હજી આપશે આગળ તેનો વિસ્તાર.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આ